મિત્રો, આપણા દેશના સાહિત્ય જગતના સર્વોચ્ચ સન્માનો પૈકીનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ગુજરાતી ભાષા માટેનું 2020ના વર્ષનું સન્માન આપણી ભાષાના સંપ્રજ્ઞ કવિ હરીશ મીનાશ્રુને એમના પુસ્તક બનારસ ડાયરી માટે જાહેર થયું. તે પૂર્વે એમને સાહિત્યના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જેમાં સાહિત્ય અકાદમીનું અનુવાદ માટેનું પારિતોષિક, વલી ગુજરાતી એવોર્ડ, નરસિંહ મહેતા સન્માન, નિરંજન ભગત મેમોરિયલ એવોર્ડ, તખ્તસિંહ પરમાર એવોર્ડ, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, નર્મદચંદ્રક, જયંત પાઠક કવિતા પુરસ્કાર અને કુસુમાંજલિ સન્માનનો સમાવેશ થાય છે. 1953માં આણંદ ખાતે જન્મેલા હરીશ કૃષ્ણરામ દવેએ બેંકની કારકિર્દીમાંથી 20 વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને સાહિત્ય સર્જનને સમર્પિત જીવન તેઓ હાલ વિતાવી રહ્યા છે. એમનો પહેલો કાવ્યસંગ્રહ દ્રિબાંગ સુંદર એણી પેરે ડોલ્યા 1988માં પ્રગટ થયો હતો. ત્યાર પછી ગીત, ગઝલ, અછાંદસ, છંદોબદ્ધ કાવ્યો, ગદ્યકાવ્ય જેવા પદ્યના અનેક પ્રકારોમાં આધુનિકોત્તર કહેવાતી એમની રચનાઓના સંગ્રહો આપણને મળતા રહ્યા છે અને હવે એમના કુલ 10 જેટલા કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. એ ઉપરાંત એમણે કેટલાક સંપાદનો કર્યા છે અને ભારતીય ભાષાઓમાં તેમજ પરદેશી ભાષાઓની કાવ્યરચનાઓના ગુજરાતી અનુવાદના પુસ્તકો પણ તેમણે આપ્યા છે. એમના કાવ્યોના અનુવાદો પણ અનેક બીજી ભાષાઓમાં થઈ ચૂક્યા છે. સાહિત્યેતર કળાઓના તેઓ મર્મી છે. કવિ સાથેનો આ સંવાદ એમની સર્જનાત્મકતાનો ઊંડો પરિચય કરાવશે. હરીશભાઈ, આપને આદરપૂર્વક આવકારું છું આ સંવાદમાં અને સૌ પ્રથમ તો રાષ્ટ્રીય સન્માન બદલ આપને અભિનંદન આપું છું.
ધન્યવાદ, તમે મને નિમંત્રણ આપ્યું એ બદલ અને આપણે વાત કરી રહ્યા છીએ બધા, અને તમારા અભિનંદન માથે ચડાવું, આભાર.
હરીશભાઈ, રાષ્ટ્રીય સન્માન, આમ તો સન્માનોની આપને નવાઈ નથી, રાષ્ટ્રીય સન્માન એક વિશેષ સન્માન છે જેનું સૌ ગુજરાતીઓને પણ ગૌરવ હોય. આ સન્માન બદલ આપનો પ્રતિભાવ જાણવો છે સૌ પ્રથમ.
સન્માન નો પ્રતિભાવ તો એક પ્રકારની વિનમ્રતા જ હોય, કેમ કે મને ખબર છે કે જયારે કોઈ પણ સન્માન એ રાષ્ટ્રીય હોય કે સ્થાનિક, તો તમારા સાહિત્યકારો, કવિઓ, લેખકો સુગમ કરવાના છે. એટલે એ રાષ્ટ્રીય છે કે પછી સ્થાનિક છે બહુ અગત્યનું રહેતું નથી, પણ એ કેટલી પવિત્રતાથી એમને સુધી જે તે સંસ્થા પહોંચી છે એ અગત્યનું છે. અને એ રીતે જોવા જઈએ તો આપણને આ સાહિત્ય અકાદમી વાળા સન્માન તરફનો એક ભાવ છે, હોભાવ છે કે જળવાયેલો રહે છે. મને 2013માં કવિતા લખવા માટે રેસિડેન્સી પણ આપેલી અને ત્યાર પછીથી અનુવાદના એક મેં અનુવાદ કરેલો ચંદ્રશેખર કંબારની, તો એ પુસ્તકને પણ અનુવાદ પ્રાઇઝ આપેલ, ટ્રાન્સલેશન પ્રાઇઝ કે છે, અને આ ત્રીજું. એટલે આમ તો આનંદ.
હરીશ કૃષ્ણરામ દવેમાંથી હરીશ મીનાશ્રુ, એ રૂપાંતરનું રહસ્ય અમને કાંઈક કહો. હું સમજુ છું ત્યાં સુધી મીનાશ્રુ તખલ્લુસ કેમ રાખ્યું એનું રહસ્ય કોઈ જાણતું નથી, એવું કેમ, એ રહસ્ય અમને જણાવી શકો?
જી જરૂર. આમ તો ખરેખર હું માનું છું ત્યાં સુધી આપણી અંદર અમુક પ્રકારના નાના નાના બીજ પડેલા જ હોય છે. તે જયારે અમુક પ્રકારની પુખ્ત ઉંમર પહોંચીએ ત્યારે એ બીજમાંથી પછી છોડ થાય અને વૃક્ષ થાય. તમે ત્યારે અંતરથી એવું નક્કી કરીને કવિ નથી બનતા કે સંગીતકાર નથી બનતા. તમને અમુક પ્રકારના શોખ હોય છે શરૂઆતમાં, તો એક બાળક તરીકે તમે નાના હોય ત્યારે તમને ચિત્રામણ કરવાનું ગમતું હોય, પછીથી જયારે રાગડા તાણવાના ગમતા હોય, પછી એનો વિશેષ રસ પડવા પડે. હું મારી વાત કરું તો કવિતા સાથે એ અર્થમાં મારું કશું સ્પષ્ટ અનુસંધાન અમુક જમાનામાં નહીં, અને આમ ખરું પણ ખરું. હું 5મા કે 6ઠા ધોરણમાં ઈશ્વર તે વખતે નોટિસ બોર્ડ ઉપર એક કવિતા માટે કોઈ અમારા એક શિક્ષક જોન પ્રેમ મેકવાન, આમ એમણે એમ કહ્યું કે તમે આમાં મૂકવા માટે કશું આપો. પછી મેં કોઈ એક કવિતા, પ્રાસંગિક કવિતા, કોઈ સમકાલીન ઘટના એના આધારે લખેલી, તો પછી એ રાજી થયા. અને પછી મને એમણે બીજે દિવસે એમ કહ્યું કે ભાઈ તમે આ પ્રસંગ ઉપર કવિતા લખો અને મને આપો. પછી મેં તો સ્ટીચ ટુ ઓર્ડર બીજે દિવસે એમને સાદર કરી દીધી એ કવિતા. અને આમ મને પ્રથમ વાર મારામાં કોઈ કવિ હોય તો એને જરા સળવળાટ કરાવ્યો હોય તો અમારા એ ગુજરાતીને. પછી તો શું થયું કે કવિતા પોતે શાંત પડી ગઈ. કે મેં નૂતન શિક્ષણ કરીને તેમતે ગુણવંત શાહ એ સાંગીત ચલાવતા, તો મેં તો રવાના કરી દીધું પરબીડિયા મૂકીને. અને શું મારી સરપ્રાઈઝ, બીજા મહિને એ પૂઠાપાન 4 ઉપર છપાયેલું હતું. અને એ દિવસે એ પ્રથમ વાર મને જોયું કે ભાઈ આપણે કવિ થયા. અને પછી સ્પષ્ટ રીતે એમ કે આપણે કવિ થવું જોઈએ, કવિ થઈ શકીએ એમ કરીને કવિતાઓ લખાવાનું કામ ચાલુ થયું. ને પછી બધા સંપાદકોની તો ભલે થઈ કે સંપાદકો જ જાણે. હવે તમે મને બીજો જે પેટા પ્રશ્ન કે હરીશ વિનાશુ, હરીશ દવેમાંથી મેં જયારે એ નામ ધારણ કર્યું ને, તો તે વખતે હરેન્દ્ર દવે તો જળવળતું નામ હતું. મને એમ થાય કે ભાઈ હરેન્દ્ર દવે ને હરીશ દવે તો કઈ ખાસ ફરક નથી પડતો, તો આપણે કઈ ફરક પાડવો જોઈએ. તો પછી મેં ફરક પાડ્યો અને મીનાશુ કર્યું. કેમ કે એ અરસામાં મારા મનમાં એક ઇમેજ હતી કે જે પછી પાછળથી ગીતમાં પણ આવી. એ ગીત જો કે મારા કોઈ સંગ્રહમાં નથી, પણ કવિતામાં એ ગીત પ્રગટ થયેલું કે કેમ કરી આંસુને ઓળખશે ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી. એટલે માછલીનું પર્યાવરણ જ જાણે પીડા બની ગયું છે. એ પીડાને તમે અલગથી ઓળખી નથી શકતા એવો કોઈ છે, એમાં બીજો કોઈ ખાસ રહસ્ય છે નહીં. માત્ર આજ કે માછલીના આંસુ એ કેવી પીડા કે જેને આપણે આજુબાજુ કોઈ પારખી નથી શકતું.
આપે આપના શાળામાં લખાયેલી પહેલી કવિતાની તો વાત કરી, પછી આપે અભ્યાસ રસાયણશાસ્ત્રનો કર્યો, કામ બેંકમાં કર્યો, અને પછી નામ થયું સાહિત્ય સર્જનથી. એટલે વિજ્ઞાન અને વાણિજ્ય સાથે શબ્દનું સંયોજન કઈ રીતે સાહિત્યની લીલા આગળ વધી?
આ છે ને એનાલિસિસ ન કરી શકાય એ પ્રકારનું કોમ્બિનેશન છે જે એક વ્યક્તિ તરીકે મારા જીવનમાં ઘટ્યું. તે એક તરફ મને કળાઓ માટે પુષ્કળ રસ હતો, એ તો અત્યારે પણ મને સમજાય છે. જયારે વિદ્યાર્થી કાળમાં લખતો નતો ત્યારે કવિતા તરફ જોક હતો. હું કુમાર મુજ પહેલું પાનું હોય એ હંમેશા જાહેર ગ્રંથાલયમાં આણંદનું છે, એમાં એક કાકા બેસતા, એ કોઈને અડવા જ ના દે વિદ્યાર્થી પોતાની છોકરાઓને. પણ એ ચાપતી મેજરની વચ્ચે પણ હું પહેલું પાનું ફાડી લેતો. ફાડેલા પાનાનું પછી નાનકડી પુસ્તિકા જેવું પણ મેં કરેલું, એ મને બરોબર યાદ છે. એવું પણ બનેલું કે ઉમાશંકર ભાઈને જ્ઞાનપીઠ મળ્યું નિશ્ચિત માટે, તો નિશ્ચિત લાવીને મેં એમાં જે અઘરા શબ્દ હોય એ અલગથી તારવ્યા. એનો કોઈ મારો વ્યક્તિગત સ્વાર્થ જોડને કોઈ શુભો કર્યો, જાણે એ શબ્દો વાપરવાથી કવિતા થવાની હોય. ટૂંકમાં આ પ્રકારની ગડમથલો બહુ કરે. એ ઉપરાંત પણ તમને કહું કે મને ચિત્રકળામાં પુષ્કળ રસ, આજે પણ મને ચિત્રકળામાં એટલો જ રસ છે. અને તે જમાનામાં તો મને ઈચ્છા પણ એવી થાય એમ કે આગળ જઈને ભણવાનું થાય તો આપણે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં જઈશું. હવે એ બધું તો પાછળથી શક્ય ના બન્યું. એ જમાનામાં મને બરોબર યાદ છે અમારા ઘરમાં મારા મોટાભાઈ તો એ વાંચણી વગાડતા. પછી એમને એવી ઈચ્છા થઈ કે હું હાર્મોનિયમ પણ લાવું, તો એ હાર્મોનિયમ ના શીખી શક્યા. પણ હું કોઈ પણ ગુરુ વિના જાતે જ હાર્મોનિયમ એ જમાનામાં શીખી ગયેલો. તો મારું કહેવાનો મતલબ એ છે કે મારું સંગીત તરફનું એક આકર્ષણ, ચિત્રકળા તરફનું એક સ્પષ્ટ જોગ, અને પછીથી એમાં ઉમેરાયેલી કવિતા. પછી ભલે એમ કે તમારી ભણવાની આ પ્રકારની એક ક્ષમતા છે તો તમે વિજ્ઞાન બતાવો, એટલે પછી વિજ્ઞાન આવ્યું. વિજ્ઞાનમાં કેમેસ્ટ્રી આવી, રસાયણ શાસ્ત્ર. જયારે નોકરી કરવાની થઈ તો તે વખતે મને ડાયરેક્ટ રિક્રુટેડ ઓફિસર બેંકમાં મળી, તો હું એ સમજી નથી શકતો આ શું છે કે નિયતિના ખેલ છે. મેં કોઈ સંકલ્પ કર્યો હોય અને એ રીતે મને આ મળ્યું હોય એવું નથી બન્યું. તો મને બરોબર યાદ છે એક બેન્કરની કેપેસિટીમાં જયારે તમે તમારા કોઈ ગ્રાહક સાથે પણ તમે અમુક રીતે વાર્તાલાપ કરી રહ્યા હો ત્યારે પણ ચિત્તની અંદર પેલું વ્હાઇટ મેટર છે બ્રેનનું, એ પોતે હંમેશા સતત આમ સ્પંદનશીલ રહેતું હોય છે. અને ત્યારે પણ એક ખૂણાની અંદર કઈક કવિતાની પંક્તિઓ ચાલતું હોય એવો તો મારો અનુભવ છે.
હરીશભાઈ, હવે સર્જનોની વાત શરૂ કરીએ બનારસ ડાયરીથી, કારણ કે એ આ સન્માનનું નિમિત્ત બન્યું છે. બનારસ ડાયરીની વાત કરીએ તો સ્થળલક્ષી ગદ્ય હોય કે પછી પદ્ય હોય, જ્યારે સ્થળાતીત બને અને કોઈક દર્શન રજૂ કરે ત્યારે એનું સાહિત્યિક મૂલ્ય થતું હોય છે. 18 કાવ્યોનું આ ગુચ્છ છે, એમાં કબીર સ્વયં પણ હાજર છે. અમને આ કાવ્યોની સ્ફૂર્ણા કઈ રીતે થઈ એની ભૂમિકા થોડીક સમજાવશો? અને સાથે સાથે બીજો પ્રશ્ન એ પણ પૂછી લઉં કે આ સંગ્રહ ગુજરાતી કવિતાને એક નવી દિશા ચીંધે છે એવું કહેવાયું છે, એ દિશા તમને કઈ લાગે છે?
કબીર એની સાથેનું મારું અનુસંધાન 1989 સાલથી છે, સત્સંગના સંદર્ભે. કેમ કે 1989માં હું પહેલી વખતે રાધાસ્વામી મત સાથે મારું અનુસંધાન થયું અને હું મારા સંત સદગુરુ જે વખતે કરમસરમાં બિરાજમાન હતા એમના સંસર્ગમાં મુકાયો. સવારે કરમસર સુધી જવાનું, સત્સંગ કરવાનું અને પછી પાછા આવવાનું. હવે સત્સંગ પતે પછીથી એ મારા ગુરુની સન્મુખ હું, મને બરાબર યાદ છે, કબીર વાણીનો પાઠ કરતો. મારા ચિત્તની કવિતા દાની છે એમાં બધું સંગ્રહ થઈ ગયું હશે. એક વાત આ સંત મત જે છે એ કબીર થી આરંભાયો છે. કહે કબીર હમ દુર્ઘર કે વેદી લાયે હુકુમ હુજુરી, કબીર સાહેબ થી સંતમત નો આરંભ થાય છે. એક વિશેષ અર્થ મને એ પોતે પણ કહે છે કે હું દુર્ઘર એટલે જે સર્વોચ્ચ ધામ છે ત્યાંનો વાસી છું અને લાયે હુકુમ હુજુરી, હું હુજુર નો હુકમ લઈ આવ્યો છું. એટલે એક અર્થમાં એ પૈગામ, પૈગંબર જે અર્થમાં આપણે વાપરીએ છીએ એ જ અર્થમાં કબીર છે કે સંત ફકર બોલી જુગલ પદ દઉં એક અખંડ. સંતો ને ફકીરોની જે ભાષા છે એ ભલે પૃથક હોય પણ એ જે પદની વાત કરી રહ્યા છે, એ જે તત્વની વાત કરી રહ્યા છે તે એક જ છે. તો સંત ફકર બોલી જુગલ એટલે આમ એક તરફ મને મધ્ય પૂર્વના જે ફકીરો છે મૌલાના રૂમ શંખ તબરેજ એ બધા સાથે મારું અનુસંધાન અને આ બાજુ કબીર સાથે અનુસંધાન મોટા ભાગના જે કરે છે કે ભાઈ કબીર એક સમાજ સુધારકની જે ભૂમિકા પરથી વાત કરતા હોય છે એ જ એમને દ્રષ્ટિએ ચડે છે. હવે ખરેખર તો કોઈ પણ માણસ સાચી વાત કરવા બેસે તો એમાં સમાજ સુધારાની વાત આવવાની છે, એ એનો હેતુ હોય કે ન હોય. પણ કબીરને સમાજ સુધારક નથી બનવું. કબીર તો લાયે હુકુમ હુજુરી, એને હુકુમ એનો જે હુજુરનો હુકમ છે એ જ એની જ વાત કરવાની છે. એ તરફ બહુ ઓછાઓનું ધ્યાન જાય છે. કબીર એક બહુ ઝીણી વાત કરે છે તો એ ઝીણી વાત જે છે એ જુદી જુદી રીતે મારા શિષ્યની અંદર સંગ્રહતી ગઈ હશે. તો હું માનું છું ત્યાં સુધી એ વાર બનારસ ડાયરીમાં નથી આવતા. ભલે આમાં સ્પષ્ટ રૂપે અને વ્યક્તિગત રીતે પણ કબીર હાજર છે પણ તમે જોશો તો જે 99-2000 મારા સંચય એનો સોનુભાઈ સાધુમાં પણ કબીર છે અને ત્યાર પછી 2004 જે પદ પ્રાંજલિ થઈ અને અહીં એક ગદ્ય કવિતા રૂપે પ્રગટ થાય છે અને ગદ્ય કવિતા રૂપે પ્રગટ થાય છે ત્યારે જરા વિશેષ આધુનિકતાના એક દાબ સાથે એક નવા પ્રકારની ભાષા જરા સંકુલ ભાષા લઈને એ આવે છે અને એમાં કબીર હાજર હોય છે, હું તો હાજર છું અને બનારસ એક શહેર તરીકે બે જુદા જુદા તાણા અને વાણા એમાં વણાતા જાય અને એક પ્રકારનું ટેન્શન એ બંને અંતર્મુખ અને બહિર્મુખ એવા પ્રકારના જે બનારસો છે એનું રચાતું જાય અને એમ કરીને આપણી સમક્ષ એ ટેન્શનમાંથી એક એક અસલ વાત તત્વ એ બહાર ઉભરી આવે તો આવું કંઈક એ કવિતાઓમાં થાય છે. આ તો હું અછળતી વાત કરું છું કે આવું કંઈક મારા ચિત્તમાં દિશા ચિંધાઈ રહી છે કે વિષય વિવેચકોનો ગણાય. હું બોલું જ નહીં પહેલી વસ્તુ તો એ વિશે અને બોલું તો મને છાજ. તો મને એવું લાગે છે કે તમે જ્યારે કોઈક પ્રતીતિ સુધી પહોંચો છો અને એ પ્રતીતિને તમારી ગુજરાતી ભાષાની ક્ષમતાને સામે પગલે મૂકીને પ્રગટ કરવાની કોશિશ કરો છો, તોડવાની કોશિશ, ત્યારે એક પ્રકારનું રૂત એ કવિતામાં પ્રગટ થાય છે.
ચોક્કસ.
તો દિશા વગેરેની તો હું વાત નથી કરતો, જવા દઉં એ, પણ મને એવું ચોક્કસ લાગે છે કે જો કોઈ એક કવિ અત્યારે જે લખાય છે, જે લખાતું વાંચ્યું છે, એને જે કંઈ વાંચ્યું છે એ બધાથી ઉફરો જઈને પોતાની જે પ્રતીતિ છે પોતાની અંદર જે ગુજરાતી ભાષા પડેલી છે એ ગુજરાતી ભાષાને તીવ્રતમ અભિવ્યક્તિ રૂપે એ પ્રતિને જયારે બહાર લાવે ત્યારે એ કોઈ પોતાના માટે પણ નવી દિશા ચીંધી રહ્યો હોય એવું બને.
હવે આપણે જઈએ પહેલા કાવ્ય સંગ્રહ તરફ, દેબાંગ સુંદર. એ શાનું પ્રતિક છે? એમાં સર્જક સ્વયં કેવી રીતે પ્રગટે છે? અને મને લાગે છે કે પહેલા જ આ કાવ્ય સંગ્રહમાં ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ પંક્તિઓ અમને મળી છે. એમાં કવિનો ચહેરો, આપનો ચહેરો, શબ્દનો સૂર પણ આવ્યો છે. આ પ્રતીકાત્મકતાની વાતથી શરૂ કરીએ દ્રિભાંગ સુંદરની વાત.
હવે હું પહેલા પણ કહી ચૂક્યો છું કે દ્રિભાંગ સુંદર એ એક અર્થમાં આત્મકથનાત્મક અને આત્મવિડંબનાત્મક એવું આખ્યાન છે. આખ્યાન પણ નથી, વ્યાખ્યાન છે. વ્યાખ્યાન નથી પણ વ્યાખ્યાન, પ્રતિ આખ્યાન જેવું છે. હવે એમાં બને છે એવું કે હું મારી જાત ઉપર તો હસવાની કોશિશ કરું છું. એટલે મોટે ભાગે જે ટેક્સ્ટ વર્શિપર વિવેચકોનો એક સમૂહ છે એ એવું માનતો આવ્યો છે કે તમે કવિએ જે ટેક્સ્ટ આપી છે એની આજુબાજુ જ, આજુબાજુ પણ નહીં, એની ભીતર જ તમારે રમવાનું છે અને એના દ્વારા જે કંઈ સંકેતો પ્રગટતા હોય એ પકડવાની કોશિશ કરવાની છે. હવે આ કિસ્સામાં બને છે એવું કે હું તમને એ ટેક્સ્ટની ઇતરની પણ કેટલીક વાતો મારે તમને કહેવી પડે એવી છે કે 1979માં મેં તમને કહ્યું એમ મારું અનુસંધાન સત્સંગ સાથે થયું અને પછી થોડા વખતમાં મને એવો ખ્યાલ આવ્યો કે આ કવિતા પણ છે એ એક પ્રકારનું ભલે અંતર્મુખ લાગતો હોય પણ બહિર્મુખ પદાર્થ છે. એ અર્થમાં કે હું જયારે કવિતા લખું છું ત્યારે મારા ચિત્તની અંદર જે સ્પંદનો જાગતા હશે અને ભાષા સાથે જે કંઈ ક્રીડા થતી હશે તે અવશ્ય અંતર્મુખ છે અને મને જે રસ પડે છે તે એની અંતર્મુખ એકાગ્રતાને કારણે એ પડે છે. એકાગ્રતા સિવાય કોઈ પણ પ્રકારનો રસ કે જે પછી આનંદનું સ્વરૂપ ધારણ કરે એ શક્ય નથી બનતો. હવે તમે જુઓ કે કવિતા હું જયારે લખું છું એટલે કે એક કાગળ પર પેન લઈને એને ઉતારું છું ત્યારે થાય છે એવું કે એ મેં સિદ્ધ કરેલી અંતર્મુખતા છે તે ભાષાના આલંબને, ભાષાની બહિર્મુખ ભૂંગળીથી એ બહાર આવે છે અને એટલે જે મેં જે અંતર્મુખતા સિદ્ધ કરી છે તે નલ એન્ડ વોઇડ થઈ જાય છે. એ બહિર્મુખ પદાર્થ છે એવું મારું સ્પષ્ટ માનવું છે. હવે તમે વિચાર કરો કે ભાવકોને પણ જયારે કવિતા આનંદ આપે છે ત્યારે એનો મતલબ એવો થયો કે એ કવિતાના આલંબને એ પણ કંઈક અંશે અંતર્મુખ થાય છે, કંઈક અંશે એકાગ્ર થાય છે અને એને કારણે એને એ રસ કે આનંદ જે નામ આપી હતી એ પ્રાપ્ત થાય છે. પણ હું જે પ્રકારની અંતર્મુખતાની શોધમાં આ સત્સંગ સુધી પહોંચેલો એની સરખામણીમાં કવિતા જે અંતર્મુખતાનું નિર્માણ કરે છે તે અત્યંત ક્ષીણ છે. આ મારી સ્પષ્ટ સમજ છે. એટલે હું સત્સંગમાં 1979માં જોડાયો હોઈશ પછી એક બે વર્ષની અંદર જ એક વસ્તુની સમજ આવી ગઈ કે આ બહિર્મુખ પદાર્થ છે અને મારે એને વળગી રહેવાની જરૂર નથી. હવે એટલે હું 1979માં મારા સંકલ્પ બળથી, સમજો કોઈ સહજ રીતે નહીં પણ આવી એક સમજ ધારણ કરીને સંકલ્પના બળથી એ કવિતા લખવાનું બંધ કરું છું. તે લગભગ 5-1 વર્ષ સુધી 80, 81, 82, 83 અને 84માં અચાનક કંઈક થાય છે, એક પ્રકારનો વિસ્ફોટ થતો હોય ને એવી રીતે હું લખવાનું શરૂ કરું છું. તો એ વખતે આ દ્રિભાંગ સુંદર મારી અંદર આ એક સ્ટ્રીક પર્સનાલિટી હતી મારી જ કે જે અડધી દ્રિભાંગ છે અને અડધી સુંદર છે. દ્રિભાંગ જે એક્સપ્રેશન બોલું છે તે બોલે છે, તો આ જે બોલવાની પ્રક્રિયા કવિતામાં એ જે દ્રિભંગ અને અંદરનું એક બીજું સુંદરનું સુંદર એ અંગ એ બંને અંગ વચ્ચેનો જે આ એક સંઘર્ષ છે, એ ટગ ઓફ વોર છે, એ બધું એ કવિતાની અંદર પ્રગટ થાય છે. મારી મશ્કરી કરવાની કોશિશ કરું છું.
હરીશભાઈ, આપના લેખનના તબક્કાઓની જો વાત કરીએ તો આપે રાધાસ્વામી મત સાથેના અનુસંધાનની વાત કરી, કબીરના સંસ્પર્શની વાત કરી, બે વખત આપ લેખનથી અળગા થયા એની વાત કરી, ઇરોટિસિઝમના તબક્કાની વાત કરી, પછી આવે છે સુનોભાઈ સાધુ અને જેને આપ લેખનના એક નવા તબક્કા તરીકે ગણાવો છો, નચિકેત સૂત્ર, એમાં એના ઉપર આપે 10 વર્ષ કામ કરેલું. આપની દ્રષ્ટિએ મહત્વના તબક્કાઓ કયા અને કેમ?
આમ તો જીવનનો કોઈ પણ તબક્કો મહત્વનો જ ગણાય, કેમ કે જો એ તબક્કો ન આવ્યો હોય તો પછીના તબક્કામાં તમારાથી પ્રવેશ કરી શકાતો નથી.
ચોક્કસ.
તો તમે વિચાર કરો કે નરસિંહ મહેતા સાથે પણ આપણે શૃંગાર નું અનુસંધાન જોયું છે.
હા,
શૃંગાર શતક, નીતિ શતક એવું લખવા વાળો જે ભર્તૃહરિ, એની સાથે પણ શૃંગારનું અનુસંધાન છે. એટલે મને શું એવું લાગે છે કે તે વખતે તો ધબધબતી યુવાનીનો ગાળો હતો, 32-33 ની આજુબાજુનો મારી વય, તો એ વખતે ઇરોટિસિઝમ ન આવે તો બીજું શું આવે, મારો પ્રશ્ન છે. પણ મુદ્દો એ છે કે એ 84 થી જે કવિતા લખાવવાનું શરૂ થયું તે વળી પાછું 88 બંધ થઈ ગયું. હવે આ એક બીજી કાવ્યતર અંગત ઘટના, 88 જે મારા સંસદ ગુરુ કરમસદમાં બિરાજમાન હતા, એમણે શરીર છોડી દીધું, એને કારણે મને ચોક્કસ પ્રકારનો ધક્કો લાગ્યો હશે ચિત્તમાં, અને વળી પાછું હું લખતો બંધ થઈ ગયો છું. તે 7 વર્ષ સુધી, એટલે 88, 89, 90, 91, 92, 93, 94 સુધી, અને 95 વળી પાછું કંઈક બને છે, શું બને છે મને નથી ખબર, પણ હું લખવાનું શરૂ કરું છું. અને તે ગાળાની રચનાઓ છે તે સોનોભાઈ સાધુની ગઝલો. હવે તમે જોશો કે સોનોભાઈ સાધુની ગઝલોની અંદર હવે જે પેલો ઉશૃંખલ કામનાઓથી પીડાતો, એ પ્રકારના કલ્પનો પ્રગટાવતો જે કવિ છે એ પ્રશમની ભૂમિકા પર આવ્યો છે, અને શુદ્ધ સત્સંગની કથનનો જે તાર છે એ પણ એમાં સચવાયેલો રહે છે. તો એક બીજો તબક્કો છે. અને મારે કેવું જોઈએ કે ત્યાર પછીથી જે એ જમાનામાં ગિલ્ટ રહેતો હતો આ પ્રકારની ઇમેજરીને કારણે, એ કશું હવે બચ્યું નથી. હું કવિતા લખું છું અને અત્યંત સરળતાથી એ કવિતા સંગીતમાં પણ થઈ જઉં છું. આજે પણ હું તમને કહું કે મારી કોઈ કવિતાની કોઈ પંક્તિ હું મોઢે બોલી ના શકું, મારે વાંચવાનું થાય તો મારે આત્મપુસ્તક જોઈએ. એ તબક્કા પછી થયું છે એવું કે હું કવિતા લખું છું અને પછી વેગળો થઈ ગયો, કવિતા લખું છું વેગળો, પણ કવિતાથી 100-100% વેગળો હું નથી થયો.
કવિ હરીશ મીનાશ્રુ સાથેના સંવાદનો ઉત્તરાર્ધ આવતા રવિવારે પ્રસ્તુત કરીશ.